આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
भारत नेपाल सीमा का लगभग 98% हिस्सा निर्धारित हो चुका है. सीमा के निर्धारित हिस्सों में सीमा पार कब्जे और नो मैन्स लैंड पर अतिक्रमण के मामले भी हैं, जिसका संयुक्त रूप से मानचित्रण किया जा रहा है. हमने सीमा संबंधित सभी मामलों से निपटने के लिए द्विपक्षीय तंत्र स्थापित किए हैं.
ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે, જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા, વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલસી રોડ્રિગ્સની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट.
वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी.
ट्रांसपोर्टेशन.
શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબી લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની ST બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઈડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ ST બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે. ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરળમાં અગસ્તમલાઈ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.